એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એસે કોઝબીની એમકે 2023માં આવેલી અને ખૂબ ચર્ચાયેલી નવલકથા ઓલ ધ સિનર્સ બ્લીડ વિશે. આ એવી બુક છે ને જે વાંચ્યા પછી લાંબો સમય તમારી સાથે રહે, તમને આમ હચમચાવી મૂકે.
બિલકુલ સાચી વાત. એસે કોઝબીનું નામ અત્યારે અમેરિકન ક્રાઇમ ફિક્શનમાં અને ખાસ તો પેલી સદન નોઆર જે કહેવાય ને, દક્ષિણ અમેરિકાની પૃષ્ઠભૂમિવાળી ગુનાકથાઓમાં ખરેખર બહુ મોટું ગણાય. એમની લખવાની સ્ટાઇલ, મતલબ દક્ષિણના ગ્રામીણ વિસ્તારની જે સુંદરતા છે અને જે ક્રૂરતા પણ છે, એ બંનેનું એકદમ ધારદાર ચિત્રણ કરે છે.
હા, અને એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે લેખક એસે કોઝબી છે. પેલી ઓડિયો બુકના નેરેટર એડમ લઝાર વ્હાઇટ છે, જેમના પણ બહુ વખાણ થયા છે, પણ અહીં આપણે લેખકની વાત કરી રહ્યા છીએ.
બરાબર. અને કોઝબીની ખાસિયત એ જ છે કે એ ખાલી એક થ્રિલર નથી લખતા. એમની વાર્તાઓમાં જાતિ, ગરીબી, ઓળખ, ન્યાય અને ખાસ તો પેલો ભૂતકાળનો ઓછાયો, એ વર્તમાન પર કેવી રીતે પથરાયેલો રહે છે, એવા ઊંડા મુદ્દાઓ હોય જ છે.
અને ઓલ ધ સિનર્સ બ્લીડ આ બધાનું એમ કહી શકાય કે પરફેક્ટ ઉદાહરણ છે.
આ વાર્તા આપણને લઈ જાય છે વર્જિનિયાના એક કાલ્પનિક સ્થળે, શેરોન કાઉન્ટી. નામ જ જુઓ ને, શેરોન, પેલું ગ્રીક માયથોલોજીમાં આવે છે ને કેરોન, જે મૃત આત્માઓને નદી પાર કરાવે.
ઓ હા, જાણે એ જગ્યા સત્ય અને ભ્રમણા, જીવન અને મૃત્યુ, એની વચ્ચેની કોઈ સીમા પર હોય એવું લાગે.
બરાબર. અને ત્યાંનો ઇતિહાસ પણ એવો જ ભારેખમ છે. હવામાં સતત એક તણાવ વણાયેલો અનુભવાય.
તો આજે આપણી આ ચર્ચાનો હેતુ એ છે કે આ જટિલ, ખરેખર પડકારજનક નવલકથાના ઊંડાણમાં ઉતરીએ, એની વાર્તા, એના વળાંકો, પાત્રોના સંઘર્ષો અને એમાં જે થીમ્સ છે, જે શક્તિશાળી વિષયો છે, એને સમજવાની કોશિશ કરીએ. ચાલો શરૂ કરીએ વાર્તાના મુખ્ય પાત્રથી, ટાઇટસ ક્રાઉન.
ટાઇટસ ક્રાઉન, આ પાત્ર પોતે જ એક સંઘર્ષ છે. એ પહેલા એફબીઆઈ એજન્ટ હતા અને હવે પોતાના વતન શેરોન કાઉન્ટી પાછા ફર્યા છે અને ઇતિહાસ રચીને ત્યાંના પહેલા અશ્વેત શેરીફ બન્યા છે.
પણ આ પદવી એમના માટે જેટલું ગૌરવ છે, એટલો જ કદાચ એનાથી વધુ બોજ પણ છે, નહીં?
ચોક્કસ. કારણ કે એ એવા સમાજમાં કાયદો જાળવવાની કોશિશ કરી રહ્યા છે જેણે એમને અને એમના જેવા લોકોને વર્ષો સુધી, એમ કહીએ કે સદીઓ સુધી, હાંસિયામાં રાખ્યા છે.
એમનામાં આદર્શવાદ તો છે, પણ પેલો એફબીઆઈનો અનુભવ, એનાથી વાસ્તવિકતાની કડવી સચ્ચાઈ પણ એમણે જોઈ છે. એમની શ્રદ્ધા એ થોડી ડગમગી ગઈ છે, અને જે સિસ્ટમના એ પોતે હવે વડા છે એના પર જ એ પૂરો ભરોસો નથી મૂકી શકતા.
હા, લેખકે એક જગ્યાએ બહુ સરસ રીતે કહ્યું છે. એનો ભાવ એવો છે કે શેરીફનો સ્ટાર છાતી પર કવચ જેવો નહોતો લાગતો, પણ જાણે હૃદય પર કોઈએ નિશાન તાક્યું હોય એવું લાગતું હતું.
વાહ, કેટલી સચોટ વાત છે.
અને એમના શેરીફ બન્યાને માંડ એક વર્ષ થયું હશે ત્યાં જ એક એવી ઘટના બને છે જે આખા નગરને ખળભળાવી મૂકે છે. સ્થાનિક હાઈસ્કૂલમાં શૂટિંગ થાય છે. એક જાણીતા, આમ તો આદરણીય ગણાતા શ્વેત શિક્ષક, મિસ્ટર સ્પીયરમેન, એમની હત્યા થાય છે. અને કરનાર કોણ? એમનો જ એક ભૂતપૂર્વ અશ્વેત વિદ્યાર્થી, લેટરલ મેકડોનાલ્ડ.
અને પછી?
અને પછી ઘટના સ્થળે જ ટાઇટ્સના ડેપ્યુટીઓ દ્વારા લેટરલ પણ માર્યો જાય છે.
બાપરે, એટલે આ તો વાટ બહુ વણસી ગઈ કહેવાય.
હા, આ ઘટના જાણે એક તણખો બની. વર્ષોથી જે વંશીય તણાવ અંદરને અંદર ધૂંધવાતો હતો, એ ભડ દઈને સપાટી પર આવી ગયો.
એટલે શ્વેત સમુદાય ગુસ્સામાં હશે અને અશ્વેત સમુદાય પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતો હશે.
બરાબર. અને આ બધાની બરાબર વચ્ચે ઊભા છે ટાઇટ્સ, એક અશ્વેત શેરીફ, જેમણે બંને પક્ષોને સાચવવાના છે, ન્યાય પણ કરવાનો છે અને પોતાના જ લોકોનો વિશ્વાસ એ પણ જાળવી રાખવાનો છે. આ જે પ્રતિનિધિત્વનો બોજ કહીએ ને, એ અહીં ખરેખર અનુભવાય છે.
પણ વાર્તા અહીં પૂરી નથી થતી, ખરું ને? આ તો શરૂઆત છે.
બિલકુલ. જે ઘટના શરૂઆતમાં એક શિક્ષકની હત્યા અને એનો બદલો એવી સીધી સાદી લાગતી હતી, એ થોડા જ વખતમાં એક ભયાનક રહસ્યનો પડદો ખોલે છે.
કેવી રીતે?
તપાસ ચાલે છે અને લેટરલના ફોનમાંથી અમુક પુરાવા મળે છે, અને એ પુરાવા ખરેખર ચોંકાવી દે એવા છે.
શું મળે છે એમાં?
ખબર પડે છે કે જે શિક્ષક મિસ્ટર સ્પીયરમેન, જેમને બધા આદરણીય ગણતા હતા, એ પોતે બાળકોનું યૌન શોષણ કરતા હતા અને લેટરેલ પણ એમનો શિકાર બન્યો હતો.
ઓ માય ગોડ, એટલે હત્યારો પોતે પીડિત હતો અને જે પીડિત ગણાતો હતો એ રાક્ષસ નીકળ્યો. આ તો આખું ચિત્ર જ ઉલટું થઈ ગયું.
હા, નૈતિકતાના બધા સમીકરણો અહીં ખોરવાઈ જાય છે. અને લેટરેલના પેલા છેલ્લા શબ્દો યાદ છે, જંગલમાં એક રાક્ષસ છે અને પેલો ઉલ્લેખ છેલ્લો વરુ, એ સ્પષ્ટ કરે છે કે સ્પીયરમેન એકલો નહોતો. આ કોઈ એક વ્યક્તિની વિકૃતિ નથી, અહીં કંઈક વધુ ઊંડું, વધુ સંગઠિત અને વધારે ભયાનક ચાલી રહ્યું છે.
એટલે અહીંથી વાર્તાનો ખરો વળાંક આવે છે.
બરાબર, અહીંથી નવલકથાનું મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે. ટાઇટસ સમજી જાય છે કે આ ખાલી એક હત્યાની તપાસ નથી, પણ શેરોન કાઉન્ટીનો જે સુંદર દેખાતો ચહેરો છે એની પાછળ એક ઊંડો સડો છુપાયેલો છે અને એનો સામનો કરવાનો છે.
અને કદાચ એ સડો પેઢીઓ જૂનો હોય.
બની શકે. અને અહીં જ કોસ્બી પેલી સદન ગોથિક શૈલીનો ઉપયોગ કરે છે, એ શૈલી જે દક્ષિણના ભદ્ર દેખાવ પાછળ છુપાયેલા નૈતિક પતન, ભયાનક રહસ્યો, સામાજિક પાખંડ એ બધાને ઉજાગર કરે છે.
એટલે જે સત્ય દરભાયેલું હતું એ હવે બહાર આવી રહ્યું છે અને ટાઇટ્સ એને બહાર લાવવાની કોશિશ કરે છે. એ શું કરે છે પછી?
એ પેલા જૂના કેસ ખોલે છે જે અગાઉના શરીફે દબાવી લીધા હતા અથવા ધ્યાન નહોતું આપ્યું, ગુમ થયેલા અશ્વેત બાળકોના કેસ.
અને એમાં કંઈક મળે છે એને?
હા, એક કડી મળે છે, ગુનાના સ્થળો પર વારંવાર મળતું એક નિશાન, એક પ્રતીક, કોતરેલું વરુનું માથું.
પેલો વરુ, લાસ્ટ વુલ્ફ,
એ જ. આ વરુનું પ્રતીક બહુ જ મહત્વનું બની જાય છે. એ ખાલી સિરિયલ કિલરની સહી નથી, એ શેરોન કાઉન્ટીના કાળા ભૂતકાળ સાથે જોડાયેલું છે.
કઈ રીતે?
એ સ્થાનિક દંતકથાઓ સાથે જોડાય છે. ગુલામીના સમયની ક્રૂરતા અને ખાસ તો લિન્ચિંગ, એટલે કે ટોળા દ્વારા થતી હત્યાઓ, એની ભયાનક યાદોને પાછી લાવે છે. જાણે ભૂતકાળ જીવતો થઈને વર્તમાનમાં આવી ગયો હોય. પર દબાણ વધે છે. નગરના જે વગદાર શ્વેત લોકો છે, જેમ કે પેલો ઉદ્યોગપતિ હિલિયર્ડ, એ નથી ઈચ્છતા કે આ બધી ગંદકી બહાર આવે.
કેમ? નગરની આબરૂ બચાવવા?
હા, ભલે એની કિંમત નિર્દોષ બાળકોના જીવ કેમ ન હોય. આજે સંસ્થાગત સંડોવણી કહીએ ને, ઇન્સ્ટિટ્યુશનલ કોમ્પ્લિસિટી, મતલબ કે સિસ્ટમ પોતે જ કેવી રીતે સત્યને દબાવવામાં મદદ કરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
પણ શું એને પોતાના સમુદાય તરફથી સાથ મળે છે?
એ પણ પૂરો નહીં. ઉલટાણું, કેટલાક અશ્વેત લોકો પણ એના પર શંકા કરે છે. એમને લાગે છે કે ટાઇટસ શ્વેત લોકોના તંત્રનો હાથો બની ગયો છે, એટલે બંને બાજુથી ભીંસાય છે.
અરે રે, એની લડાઈ તો બહુ એકલી છે.
ખૂબ જ. અને આ તપાસ એને ક્યાં લઈ જાય છે ખબર છે? એક ચર્ચ તરફ.
ચર્ચ?
હા, ધ ચર્ચ ઓફ ધ હોલી રેમનન્ટ. નામ કેવું પવિત્ર લાગે છે, પણ આ એકદમ કટ્ટરપંથી ફંડામેન્ટલિસ્ટ ચર્ચ છે. અને શંકા એવી છે કે આ ચર્ચ ખરેખર તો એક શ્વેત સર્વોપરિતાવાદી જૂથનું મોહરું છે.
ઓ, એટલે ધર્મના નામે નફરત.
બરાબર. આ ચર્ચ ખ્રિસ્તી ધર્મની મૂળ ભાવનાને તોડી મરોડીને એક વિકૃત વિચારધારા ફેલાવે છે. તેઓ કહે છે કે ઈશ્વરના ભાલા, સ્પીયર ઓફ ગોડથી દુનિયાને શુદ્ધ કરવી જોઈએ.
અને એમની શુદ્ધિની વ્યાખ્યામાં વંશીય ભેદભાવ અને હિંસા મુખ્ય હશે.
ચોક્કસ. અહીં શ્રદ્ધા એ શ્રદ્ધા નથી રહેતી, પણ નફરત ફેલાવવાનો હથિયાર બની જાય છે. નવલકથામાં એક બહુ ધારદાર વાક્ય છે. એનો અર્થ એવો છે કે શેરોન કાઉન્ટીના લોકો ખાલી ભગવાનમાં માનતા નહોતા, એ લોકો ભગવાનને હથિયારની જેમ વાપરતા હતા. એમણે ભગવાનને પોતાની બિહામણી છબીમાં ઢાળી દીધો હતો.
કેટલી ભયાનક વાત છે, ધર્મનો આવો ભ્રષ્ટાચાર. તો આ છેલ્લો વરુ કોણ છે આખરે? કોઈ એક માણસ?
ના. અને એ જ આ વાર્તાની સૌથી ડરાવણી વાત છે. છેલ્લો વરુ કોઈ એક વ્યક્તિ, કોઈ એક રાક્ષસ નથી.
તો પછી?
એ એક વિચારધારા છે, એક સિસ્ટમ છે, પેઢીઓથી ચાલી આવતી નફરત, પૂર્વગ્રહ, એનું પરિણામ છે. જે વ્યક્તિ આ હત્યાઓ કરે છે એ તો ખાલી આ વિકૃત વિચારનો અમલ કરનાર છે. બુરાઈ અહીં કોઈ બહારની શક્તિ નથી, પણ માણસની અંદર જ રહેલી છે, આપણા સમાજમાં, આપણા ઇતિહાસમાં.
અને ક્યારેક આપણા પાડોશીના હસતા ચહેરા પાછળ પણ.
બિલકુલ. એક પાત્ર વિચારે છે, મેં સાચી બુરાઈનો ચહેરો જોયો, એ કોઈ રાક્ષસનો નહોતો, એ મારા પાડોશીનો ચહેરો હતો. આ વિચાર ખરેખર હચમચાવી નાખે એવો છે.
અને જેમ જેમ આ સત્ય બહાર આવવાની તૈયારી થાય છે, તેમ ટાઇટસ અને એની નજીકના લોકો પર ખતરો વધતો જતો હશે.
હા, એના ડેપ્યુટીઓને ધમચીઓ મળે છે. એના પિતા, જે પાદરી છે અને ટાઇટસ માટે એક નૈતિક આધાર જેવા છે, એમના ચર્ચમાં તોડફોડ થાય છે. એની ગર્લફ્રેન્ડ ડાર્લિન, જે એના માટે સામાન્ય જીવનનું પ્રતીક છે, અને એનો ભાઈ માર્કિસ, જે થોડો ગુસ્સાવાળો છે પણ વફાદાર છે, એ લોકો પણ નિશાન બને છે.
એટલે હવે તપાસ ફક્ત નોકરી નથી રહી, એ અંગત બની ગઈ છે.
હા, અને ટાઇટસ વધુ ને વધુ એકલો પડતો જાય છે.
અહીં પેલો મુદ્દો આવે છે, સત્યની કિંમત. આટલી ઊંડી, આટલી જૂની બુરાઈને બહાર લાવવા માટે શું દાવ પર લગાવવું પડે?
બરાબર. અને ટાઇટસનો આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચે છે. એક તરફ કાયદો છે અને બીજી તરફ સાચો ન્યાય. શું એ કાયદાના દાયરામાં રહીને એવા ગુનેગારોને કદાચ છટકી જવા દે જેમણે ભયાનક ગુના કર્યા છે?
કે પછી સાચો ન્યાય અપાવવા માટે કાયદાની સીમાઓ ઓળંગવી પડે.
હા, એક અદ્ભુત લાઇન છે જે એની મનોદશા બતાવે છે. ક્યારેક બેજ ફક્ત ધાતુનો ટુકડો હોય છે. મહત્વનું એ છે કે જેમને તમારી સૌથી વધુ જરૂર છે તેમના માટે સાચું કરવા તમે શું બલિદાન આપવા તૈયાર છો.
વાહ, અને આ સંઘર્ષ પછી ક્યાંક તો ફાટશે, ક્લાઇમેક્સ આવશે.
ચોક્કસ, એકદમ ભીષણ ક્લાઇમેક્સ. એક તોફાની રાત છે અને પેલું ચર્ચ, ધ ચર્ચ ઓફ ધ હોલી રેમનન્ટ, ત્યાં અંતિમ મુકાબલો થાય છે. અને એ ખાલી ગોળીબાર કે મારામારી નથી,
એ આત્માની લડાઈ છે.
હા, હિંસા, નફરત, બદલો, ન્યાય બધું એકાકાર થઈ જાય છે. કોઝબીનું વર્ણન એટલું તીવ્ર છે, એટલું પાવરફુલ છે કે વાંચનાર પણ જાણે એ તોફાન અને અંધાધૂંધીનો ભાગ બની જાય.
અને અંતે શું થાય છે?
અંતે હત્યારાઓનો અંત આવે છે. ષડયંત્ર ખુલ્લું પડે છે. ન્યાય થયો એમ કહી શકાય, પણ એ બહુ જ ક્રૂર અને લોહિયાળ રીતે. અહીં કોઈ સરળ જીત નથી, કોઈ રાહતનો શ્વાસ નથી.
શેરોન કાઉન્ટીનું શું થાય છે?
શેરોન કાઉન્ટી ભાંગી પડેલું છે. એનો જે સભ્યતાનો દેખાવ હતો એ ઉતરી ગયો છે. અંદરનો સડો એકદમ ઉઘાડો પડી ગયો છે.
અને ટાઇટ્સ, એ બચી જાય છે?
હા, એ જીવતો બચે છે, પણ એ પહેલા જેવો નથી રહેતો. શારીરિક ઘા તો છે જ, પણ મન પર, આત્મા પર જે ઘા વાગ્યા છે એ બહુ ઊંડા છે.
એણે જે જોયું, જે કર્યું, જે ગુમાવ્યું, એનાથી એની નિર્દોષતા છીનવાઈ ગઈ હશે.
બિલકુલ. ન્યાય, શ્રદ્ધા, માનવતા, આ બધા વિશેના એના વિચારો કાયમ માટે બદલાઈ ગયા છે. જીત મળી છે, પણ એની કિંમત બહુ મોટી ચૂકવવી પડી છે. જાણે આત્માનો એક ભાગ ખોઈ દીધો હોય.
ખરેખર આ તો બહુ ગહન અને જટિલ વાત છે. આપણે જો એના મુખ્ય વિષયો જોઈએ ફરી એકવાર, તો દક્ષિણ અમેરિકામાં જાતિ અને સત્તાનો સંઘર્ષ,
પેલો ઐતિહાસિક આઘાત, એટલે કે ગુલામી અને ભેદભાવના ઇતિહાસની આજ પર અસર,
શ્રદ્ધાનો ભ્રષ્ટાચાર, ઈશ્વર જાણે મૌન હોય એવું લાગે,
પ્રણાલીગત બુરાઈનો સ્વરૂપ અને પેલો ન દટાયેલો ભૂતકાળ,
આ બધું કેન્દ્રમાં છે. અને લેખકની શૈલી, એસે કોસ્બીની સ્ટાઇલ પણ કમાલની છે.
હા, પેલું સધરન નોયાર, એટલે કે વાસ્તવિક કઠોર ગુનાકથા, અને સધરન ગોથિક, એટલે કે દક્ષિણના પરિવેશમાં ભય, રહસ્ય, નૈતિક પતન, એ બંનેનું અદ્ભુત મિશ્રણ છે.
એમની ભાષા એકદમ ધારદાર છે, ક્યારેક ક્રૂર લાગે, પણ એમાં એક ઊંડી કાવ્યાત્મકતા પણ છે.
અને પેલો જે પોઈન્ટ ઓફ વ્યૂ વાપર્યો છે, થર્ડ પર્સન લિમિટેડ, એનાથી આપણે આખી વાર્તા મોટે ભાગે ટાઇટસની નજરે જ અનુભવીએ છીએ. એના વિચારો, એની લાગણીઓ, એની શંકાઓ, એનો ડર, બધું સીધું આપણને સ્પર્શે છે.
હા, એનાથી અસર બહુ વધી જાય છે. આપણે ખાલી બહારથી જોનારા નથી રહેતા, પણ ટાઇટસના સંઘર્ષમાં જાણે ભાગીદાર બની જઈએ છીએ.
આ પુસ્તક વાંચ્યા પછી જે ભાવનાત્મક અસર રહે છે ને, એ પણ ગજબની છે. આ કોઈ હળવું વાંચન નથી.
ના, બિલકુલ નહીં. કઠોર છે, હૃદયને હચમચાવી દેનારું છે. ગુસ્સો આવે, દુઃખ થાય, હતાશા લાગે, બધી તીવ્ર લાગણીઓ અનુભવાય.
અને કોસ્બી કોઈ સરળ જવાબો નથી આપતા, કોઈ હેપી એન્ડિંગ નથી. એ આપણને અસ્વસ્થ કરતા સવાલો સાથે છોડી દે છે.
બરાબર. વિચારવા મજબૂર કરે છે કે ન્યાય એટલે શું? શું કાયદો હંમેશા ન્યાય કરી શકે? સમાજમાં આટલી ઊંડી બેઠેલી નફરત સામે એક વ્યક્તિ તરીકે કેવી રીતે લડી શકાય?
અને આટલા અંધકાર વચ્ચે પણ આશા અને માનવતાને કેવી રીતે ટકાવી રાખવી? આ સવાલો વાર્તા પૂરી થયા પછી પણ મનમાં ઘૂમરાયા કરે છે.
એટલે જ ઓલ ધ સિનર્સ બ્લીડ ખાલી એક ક્રાઇમ થ્રિલરથી ઘણું વધારે છે. એ સમકાલીન અમેરિકા, ખાસ કરીને દક્ષિણના સમાજના આત્મા પર એક અરીસો ધરે છે. સાહિત્યની શક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે.
અંતે મને લાગે છે કે આ નવલકથા આપણને કડવું પણ સાચું સત્ય યાદ કરાવે છે. ઇતિહાસ ક્યારેય મરતો નથી, એ હંમેશા આપણી સાથે રહે છે, આપણા વર્તમાનને ઘડતો રહે છે.
વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.